તારીખ 16/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 468 અને 469 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 181
સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે. જો એવા વિલક્ષણ કારણો પોતાને સમજાય છે એ કારણો પૂર્વક જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી પછી જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે એના જેવી હોય દેખાવ એવો છે એવી જે ચેષ્ટા દેખવામાં જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પ પણ પ્રાપ્ત હોય છે, શંકા પડતી નથી, નિર્વિકલ્પ થઈ જાય છે કે ગમે તે હોય વિચાર કરવાનો સવાલ રહેતો નથી, શંકા કરવાનો સવાલ નથી, વિકલ્પ કરવાનો કોઈ સવાલ નથી. તેમ નહીં તો નાની પુરુષની તે ચેષ્ટા તે વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે અને નિર્વિકલ્પણ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તેમ નહીં એટલે એટલું જ નહીં, ઉલટાનું એવી એવી પરિસ્થિતિમાં એવી વિચિત્ર ચેષ્ટાની પરિસ્થિતિમાં તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને પ્રેમનું સ્નેહનું કારણ થાય છે, ભગવાનનું કારણ થાય છે. આવી પણ કોઈ વિચિત્ર પરિસ્થિતિમાં જ્ઞાનીએ પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં પોતાનું સિદ્ધપદ ધારણ કરી રાખ્યું છે, માથો ધડ ઉપરથી ઉતરી જાય એવી સ્થિતિમાં પણ પોતાના માર્ગથી ચલિત થયા નથી, અવિચલિતપણે પોતાના સ્વરૂપમાં રહી ગયા છે, એવું જે એમનું સમ્યક દર્શનનું જે દર્શન બળ છે, એવું જે એમનું જ્ઞાનનું જ્ઞાનનું સ્વસંવેદન બળ છે એ નમસ્કાર કરવાને યોગ્ય છે, એને બહુમાન એવી રીતે આવી જાય છે, ઉલટાનું બહુમાન વધી જાય છે. એ વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. પ્રત્યેક જીવ એટલે કે જ્ઞાની ને અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર ઠરે છે. એ તો નામ નિક્ષેપ કર્યો કે ગુણ ન હોય પણ નામ પાડવું એના જેવી વાત થઈ, જ્ઞાની નથી છતાં એનું નામ જ્ઞાનચંદજી પાડી દીધું, ભલે એને આત્મજ્ઞાન નથી ને નામ પાડ્યો જ્ઞાનચંદજી, તો એને બોલાવે જ્ઞાની ભાઈ જરા આ બાજુ આવજો, શું કહેવું પડે એને, નામથી તો બોલાવવા પડે, આખું નામ ન બોલે તો અડધું બોલે. કઈ જ્ઞાની થઈ જતા નથી, એ તો નામ માત્ર છે, નામ નિક્ષેપ છે, પણ તે હોવા યોગ્ય નથી. પણ એવું બધી જ અવસ્થા સરખી હોય એમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણ હોવા યોગ્ય છે. આ તો અફર સિદ્ધાંત છે ત્રણેય કાળનો, જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જુદાપણું હોય જ, જ્ઞાનીના વિશિષ્ટ લક્ષણો હોય હોય ને હોય જ. જે વિલક્ષણપણ યથાર્થ નિશ્ચય થઈ જીવને સમજવામાં આવે છે એવું વિલક્ષણપણ જ્ઞાની પુરુષનો જ્ઞાની તરીકેનો યથાર્થ નિશ્ચય થાય ત્યારે એવા વિલક્ષણપણાને લીધે નિર્ણય થયો છે, નિશ્ચય થયો છે એ વિલક્ષણપણું તેને સમજવામાં આવ્યું હોય છે. કે જેનું સ્વરૂપ જેનું કંઈક સ્વરૂપ સર્વથા તો કહી શકાતું નથી, એક એક શબ્દ કેટલા સ્વાભાવિક રીતે તોડી તોડીને આવ્યા છે, કે જેનું કંઈક સ્વરૂપ એ વિલક્ષણપણાનું થોડુંક સ્વરૂપ સર્વથા તો વચન ગોચર છે નહીં, કેમ કે એ પરિણમન અતિન્દ્રિય છે. જો સર્વથા વક્તવ્ય હોય તો એટલું ન કહી શકાય કે વિલક્ષણપણું છે, વિલક્ષણપણું છે એટલું જે કહીએ છીએ એટલું પણ વક્તવ્ય તો છે કે નહીં, એટલે કાંઈક એનું વક્તવ્યપણું છે એવું અત્રે કાંઈક જણાવવા યોગ્ય છે. આ અત્રે એટલે આ સ્થળે આ પત્રમાં જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષ નું વિલક્ષણ પણ મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. વાણી દ્વારા સમજાવે એટલે દશા દ્વારા સમજાય છે. વાણી પણ એ દશાનું પ્રતિબિંબ પડે છે. વાણીની અંદર ફેર પડે છે થોડો, પણ એ વાણી ન લીધી. વાણીની ચર્ચા 689માં કરી છે કે જ્ઞાનીની વાણીમાં આવો ફેર હોય છે, અજ્ઞાનીની વાણીમાં આવું નથી હોતું. એ વાત લીધી છે અને એ વાત પણ યથાર્થ છે. પણ અહીંયા એ વાણીની વાત ન લીધી, એની દશાની વાત લીધી. કેમ કે અહીંયા બીજી ચેષ્ટાની સાથે વાત વિચારવી છે કે ચેષ્ટા છે જ્ઞાનીની પણ એવી છે, અજ્ઞાનીની પણ એવી છે. હવે કેવી રીતે ઓળખશો? તો કે એની દશા સુધી નજર જાય છે. જો એમની દશા ઓળખાય તો જ્ઞાની ઓળખાય. જ્ઞાની જ્ઞાનીની દશાને લઈને જ્ઞાની છે, વાણીને લઈને જ્ઞાની છે એમ નથી. કેમ કે કોઈ જ્ઞાની એવા હોય કે જેને વાણીનો યોગ જ ન હોય. અતિરિક્તને ક્યાંય વાણીનો યોગ જ ન હોય. મનુષ્યને પણ બહુ ઓછું બોલે, કાંઈ સમજાવી ન શકે તો એથી કહીને, અને કોઈ ઘણું બોલે ઘણું સમજાવી શકે, વાણી ઉપર નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષ નું વિલક્ષણ પણ મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણ પણ જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. તે દશામાં કેવું કેવું વિલક્ષણ પણ હોય છે તે જણાવવા યોગ્ય છે, અથવા કહેવા યોગ્ય છે, એ પ્રદર્શિત કરવા યોગ્ય છે, કે જેને લઈને જ્ઞાનીની ઓળખાણ થાય. એ દશા ઉપર વાત આવતા એટલે જ એક વચન રહી ગયું છે આ પત્રમાં, કે એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા. એક તો જેને જ્ઞાની પણ કહેવાય એવી એક જ્ઞાનીની મૂળ જ્ઞાન દશા, અને બીજી ઉત્તર દશા એટલે કે એ સિવાયના બહારમાં જેને મન વચન કાયાની ચેષ્ટા સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે એવી એક ઉત્તર દશા. એમાં ખાવું પીવું બોલવું ચાલવું હાલવું અનેક પ્રકારે ઉદયિક ભાવની જે ક્રિયા થાય છે એ ઉદયિક ભાવો છે, એ એમની ઉત્તર દશા છે, અને અનઉદયિક પરિણામ છે એ એમની જ્ઞાનીની મૂળ દશા છે. હવે ઉત્તર દશા છે એ સમજાય છે, ઓછા વધતા અંશે, પૂરેપૂરી સમજાતી નથી પણ ઓછા વધતા અંશે સમજાય છે. કેમ કે એનો પરિચય છે, એવો ભાવ પોતાને પણ અનુભવમાં આવે છે. પોતે ગુસ્સો થાય ત્યારે પોતાને કેમ થાય છે, બીજાને ગુસ્સો આવે છે ત્યારે પણ કેમ થાય છે, તો જ્ઞાનીને ગુસ્સો આવ્યો ત્યારે કેમ થાય છે એ તને સમજાય છે. એટલે એ રીતે એને રાગ દ્વેષ મોહ અનેક પ્રકારના ચારિત્ર ના કષાયના પરિણામ એ ઉત્તર દશાથી બધું સમજાય છે. એમની જે મૂળ દશા છે એ દર્શન જ્ઞાન ચારિત્રની દશા છે, એ પુરુષાર્થની દશા છે, અને આત્મિક શાંતિની દશા છે. એ જો મૂળ દશા એમની પરિણતિ સુધી કોઈ જે પહોંચી શકે તો એને ખ્યાલ આવે છે, અને ખ્યાલ આવે છે ત્યારે તે જ્ઞાનીને વિશે નિર્વિકલ્પ થઈ જાય છે, અને શંકા પડતી નથી, વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલું અહીંયા કહેવા માંગે છે. જોકે એમણે પોતે તો પોતાની મૂળ દશા અને પોતાની ઉત્તર દશા વિશે ઘણો ઉલ્લેખ અનેક વિવિધ પત્રોની અંદર એમણે કર્યો છે. એ ઉપરથી એમની મૂળ દશા ઓળખાય છે. ભલે જ્ઞાની ભૂતકાળમાં થઈ ગયા હોય તો પણ જો તેમની દશા વિશેના વચનો વ્યક્ત થાય તો, કેમ કે દશા તો અત્યારે અહીંયા રહી નહીં, પ્રત્યક્ષ મોજુદ રહીને વિધિમાન નહીં રહી પોતાની સામે, તો તો એમના એ દશાને વ્યક્ત કરતા જો કોઈ વચનો રહી જાય છે તો એ વચનો ઉપરથી પણ જ્ઞાનીની ઓળખાણ થઈ શકે છે. એ 679માં એમણે લીધું છે. હા, એ રીતે પરિસ્થિતિ બની છે. પૂર્વ કાળે જ્ઞાની થઈ ગયા હોય, છેલ્લો પેરેગ્રાફ 496 પાને તગડો કર્યો છે, નીચે છેલ્લી લીટીમાં એના ઉપરનો પેરેગ્રાફ. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી એટલે વાણી રહી ગઈ હોય, તો મુખવાણીનો અર્થ શું છે? કે એમણે જે કહ્યું તે જ, પાછો કોઈએ એમણે કહ્યું એના ઉપરથી લખી લીધું તે નહીં, એને મુખવાણી કહે છે. કાં તો એમના હસ્તાક્ષર થઈ ગયા હોય તો બરાબર છે કે એમની જ વાત છે, બીજા કોઈની વાત નથી. અને કાં મુખવાણી એટલે જે એમના મોઢેથી કહેવાયું હોય તેટલી જ વાત છે. તે જ ટોન, તે જ શબ્દો, તે જ શૈલી, તે જ પ્રકાર, એમ કે આમાં રહી જાય, ટેપની અંદર રહી જાય છે. એક્ઝેક્ટ એમ નહીં, હા એવી રીતે નહીં, હા એવી રીતે નહીં. તેમ ગુરુદેવનું પ્રવચન ઝીલીને પછી લખવામાં આવે છે. કોઈ વિદ્વાન હોય એ લખી લે અને પ્રકાશિત કરવામાં આવે, એમ પણ નહીં. અથવા સંકલન જે કરવામાં આવે છે એમ પણ નહીં, કારણ કે એમાં પણ શૈલી ફરે છે. લખવાની શૈલી જુદી હોય છે, બોલવાની શૈલી જુદી હોય છે, તો એમાં પણ ટોન ફરી જાય છે, એમ પણ નહીં. વાણી રહી ગઈ હોય એમ નથી લખ્યું, મુખવાણી રહી ગઈ હોય એમ. કેટલી કાળજી રાખી છે એમણે. પૂર્વકાળ જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. જે આશય છે જ્ઞાનીની વાણીમાં, જે આશય છે તે આશય અજ્ઞાનીની વાણીમાં આવી શકે નહીં. ચર્ચા કરી આપણે કે સમય સારની 11મી ગાથા છે. એક દ્રષ્ટાંત લઈએ કે વ્યથમ વસિદો ખલુ સમાધિ હવેની જીવો ઉતારસને આશ્રિત તે સમય દ્રષ્ટિ હોય છે. વ્યવહારો વ્યથો વ્યથો દેશિદો સુધણયો. વ્યવહાર સગળો એ ઉતાર્થ છે, એક શુદ્ધ નહીં ઉતાર્થ છે. આત્મસ્વરૂપના આશ્રયે જ પ્રગટ થાય છે. આ ગાથાનો આશય છે. અને અજ્ઞાની પણ એ જ ગાથાનો આશય છે. એમ કે મેન આશય સરખો થયો કે નહી, કે નહી. જેને શુદ્ધને પૂર્વક આશ્રય કર્યો છે અને એની વાણીમાં જે આશય આવે છે આશ્રય કરવાનો, અને જે વ્યવહાર નહીંના વિષયભૂત વર્તમાન પર્યાયનો આશ્રય કરે છે, શું કરે છે? મેં આશ્રયમાં મોટો છોટો ફેર છે. જે વ્યવહાર નહીંના વિષયભૂત એવી જે વર્તમાન અવસ્થા, એટલે એ વ્યવહારનો જે આશ્રય કરે છે એને નિશ્ચયના આશ્રયનો રસ ને આશ્રય એના વાણીમાં આવી શકે. આ ફેર પડે છે. એ જોર ક્યાંથી આવે? એનું જોર તો અહીંયા જાય છે. એનું જોર પર્યાય ઉપર જાય છે. એ સમ્યક દર્શનની વાત કરશે તો પણ સમ્યક દર્શનની પર્યાય ઉપર એનો જોર જશે. અને જ્ઞાની સમ્યક દર્શનની વાત કરશે તો સમ્યક દર્શનના વિષયભૂત એવા તત્વ ઉપર જોર જશે. આશ્રયભૂત તત્વ પર જોર દે છે. બે વચ્ચે ઘણો ફેર છે. કેટલો ફેર છે કે રાત્રે દિવસના ભેદની પેઠે રાત્રે દિવસ જેટલો અંતર છે, થોડો અંતર નથી, અંધાર અને અજવાળા જેટલો એની અંદર ફેર છે. એ ફેર છે, એ ભેદ તો એટલો મોટો છે પણ એ વિષયની સૂક્ષ્મતા ઘણી છે. સૂક્ષ્મતામાં એ વાત છે કે જ્ઞાનીની વાણીમાં કેવી રીતે સ્વરૂપ સન્મુખ અંતર્મુખ થવાય છે અને અંતર્મુખ થાય છે ત્યારે જે અનંત પ્રત્યક્ષ એવો આત્મા સામે પ્રત્યક્ષીભૂત થાય છે એ જે પ્રકાર છે, એ પ્રકાર જે અંતર્મુખ થયા નથી અને જેને વસ્તુ પ્રત્યક્ષ નથી એ કોઈ પરોક્ષ ચીજને કલ્પનામાં લઈને જેનો વિચાર કરે છે, શું તેનો માત્ર એણે વિચાર કર્યો છે, વસ્તુ પ્રત્યક્ષ કરી નથી પણ એનો માત્ર વિચાર કર્યો છે, તો એ વિચાર માત્ર કર્યો છે અને વસ્તુ પ્રત્યક્ષ નથી થઈ એ પ્રકાર જે વાણીમાં ઉભો થાય અને વસ્તુ પ્રત્યક્ષ થઈને જે પ્રકાર વાણીમાં ઉભો થાય એમાં એકમાં વિધિનો સમાવેશ થાય છે, એકમાં વિધિ બાદ રહી જાય છે. એનો ફેર પડે છે અહીંયા જે સૂક્ષ્માથી સૂક્ષ્મ વિષય છે એ પિન પોઈન્ટ વાત છે, એ આ જગ્યાએ છે. આ જગ્યાએ વિલક્ષણપણો છે. કાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો વિલક્ષણપણો કેવું છે, છે અનેક પ્રકારે પણ મૂળમાં આ જગ્યાએ છે કે જે વિધિનો વિષય, જે વિધિ સમેત પરિણમન છે, જેનું પરિણમન વિધિ સમેત છે અને વિધિને સ્પર્શીને વિધિમાં ઉભા રહીને જે વિધિને પ્રકાશે છે તે વિધિથી અજાણ એવો પુરુષ એ વિધિને પ્રકાશી શકતો નથી. એટલે એ વિષય છે, એને માત્ર વિચારેલો છે અને પ્રત્યક્ષ કરેલો છે, પ્રત્યક્ષ કરેલો છે ને પ્રત્યક્ષ વર્તે છે ને કહે છે અને સાવ અજાણપણો છે. એટલે એની વાણીમાં વિધિનો વિષય આવી શકતો જ નથી, કેવો હોય તો પણ કહી શકતો નથી એવો એ વિષય સૂક્ષ્મ છે કે જે એને જણાયો નથી, સમજાયો નથી, જ્ઞાનમાં આવ્યો નથી, કહે કેવી રીતે કહેવાનો સંભવ કોઈ પરિસ્થિતિ છે જ નહીં. એ રાત્રિ દિવસ જેવો એની અંદર અંતર છે. હવે જે મુમુક્ષુ જીવ એ વિધિની શોધમાં છે અને વિધિ એટલે માર્ગની શોધમાં છે, એને સામે કોઈ માર્ગ પ્રકાશક મળે છે એટલે સીધું અનુસંધાન થાય છે અને એને આંતરો દેખાય છે. એ આંતરો રાત્રિ દિવસના અંતર જેટલો જોવામાં આવે છે. આ ફેર છે, આવું એક વિલક્ષણપણું છે. એ વિલક્ષણપણું જ્ઞાની અજ્ઞાનીને કોઈ પણ જગ્યાએ એક પણ કરવા દેતો નથી. આગળ વધારવા માંગીએ છીએ એટલે શું પ્રશ્ન છે? કેવી રીતે આત્મ પ્રાપ્તિ કરે છે એનો એક અસાધારણ વિષય અહીંયા વ્યક્ત થઈ ગયો છે. રુચિ તો તેનું નામ કહેવાય કે જે વિષયની રુચિ હોય તેના વિના ક્ષણ પણ ચાલી શકે નહીં. રુચિને જરૂરિયાત સાથે સંતોષ મળે છે. જેમ પાણીની તૃષ્ણા લાગી હોય ને એક ક્ષણ પાણી વિના હવે ચાલે એવું ન હોય, મૃત્યુ થાય, તો આત્મરુચિ કોને કહેવાય એનું નામ છે. આપણે તો પેલા તત્વના વિષયમાં રસ નહોતો લેતો ને હવે રસ લેતો થયો, વાંચતો થયો, સાંભળતો થયો, ચર્ચા કરતો થયો, તો એને રુચિ થઈ છે એમ કે છે કે એ રુચિ એને અહીંયા રુચિ નથી કહેતા. આત્મરુચિ એને કહેવાય કે જે વિષયની રુચિ હોય તેના વિના ક્ષણ પણ ચાલી શકે નહીં. જેમ પતંગી દીપકને જોતા જ ચોંટી જાય છે, એને દીવાની રુચિ છે, જોયું કે ઝપટ મારે છે એના ઉપર, એને ખબર, એટલો વિચાર નથી કરતો કે હું એના ઉપર ઝપટ મારીશ તો હું જ સ્વાહ થઈ જઈશ, એટલો પણ વિચાર કરવા થોભતું નથી. તે રીતે હવે એના ઉપરથી વાત કરું છું. વિચાર વિચાર કરતા રહેવાથી શું, વિચાર વિચાર કરતે રહેને સે ક્યા એમ કે છે. આત્માનો વિચાર કરે છે ને મુક્ષ જીવ, આત્માનો વિચાર કરે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા ધ્રુવ સ્વરૂપ છે, આત્મા અપરિણામી છે, અનંત અનંત ગુણનું નિધાન છે. એવો વિચાર વિચાર કરતા રહેવાથી શું, જેને વિચાર નથી આવતો એની ચર્ચા નથી કરવી, એનું તો કામ જ નથી આમાં. આ તો જે આત્માનો વિચાર કરે છે એટલું નહીં, ઘણો વિચાર કરે છે, અવારનવાર વિચાર કરે છે, રાત્રિ દિવસ વિચાર કરે છે, વારંવાર વિચાર કરે છે, ગ્રંથોના આશ્રયે વિચાર કરે છે, શ્રવણના આશ્રયે વિચાર કરે છે, ચિંતનના આશ્રયે વિચાર કરે છે. એને હવે એક બીજો છોંટકો કરે છે કે વિચાર 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 આત્માનો વિચાર કરવાથી શું પણ, વસ્તુને જ ચોંટી જાઓ, વિચાર ન કરો, આંખોને આખા આત્મામાં વ્યાપ્ત થઈને ગ્રાસી લ્યો. આ વાત માનતા તો એક બીજો વિચાર આવે છે કે વસ્તુ ત્રિકાળી અને પર્યાય એક સમયની, એ એક સમયની પર્યાય ત્રણ કાળ ત્રિકાળી વસ્તુને કોળિયો કરે તો વસ્તુ મોટી કે પર્યાય મોટી, હવે એ કયો શું કેવું છે? હવે કોળિયો કરી જનાર મોટો કે કોળિયો થઈ જનાર મોટો, હવે એ નક્કી કરો કે આ જગ્યાએ પર્યાય મોટી છે. વસ્તુ ભલે ત્રિકાળી છે અને પર્યાય ભલે એક સમયની છે, પણ એક સમયની પર્યાય વસ્તુનો કોળિયો કરી જાય છે, આખી વસ્તુનો કોળિયો કરી જાય છે. શૈલી કેવી આવી છે કે અંદર વ્યાપકપણે પસરીને એવી રીતે વસ્તુનું ગ્રહણ કરો કે વસ્તુનો ગ્રાસ થઈ જાય, કોળિયો થઈ જાય. વિચાર હું કર્યા કરો છો? વિચાર કરી કરીને શું કરશો? વિચાર કર કર કે ક્યા કરેગા એમ કે છે. શું કરશો વિચાર કરી કરીને? હવે આગળ એમ કે છે કે જે આવો વિચાર છે ને, જેમાં આત્માનો વિચાર કરવામાં આવે છે, એ જે વિચાર છે ને, એ વિચાર અથવા એ સંબંધિત જે ધારણા છે, એ વસ્તુ નક્કી કરે છે કે મારો આત્મા આવો છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણ સ્વરૂપ છે, અભેદ એક રૂપ ચિત્ત છે. એ વિચાર અને ધારણામાં વસ્તુને પકડવાનું સામર્થ્ય નથી. કેવી વાત લીધી છે? જે આત્માનો વિચાર કરે છે ધારણા કરીને, એ વિચાર અને ધારણામાં વસ્તુને ગ્રહણ કરવાનું પકડવાનું સામર્થ્ય જ નથી, એટલે અજ્ઞાનીને વસ્તુ પકડાતી નથી. વિચારમાં તો વસ્તુ પરોક્ષને દૂર રહી જાય છે. શું સંસારમાં વસ્તુ પરોક્ષને દૂર રહી જાય છે, એમાંથી અનર્પિતે નીકળે છે, કે જે વસ્તુને ગ્રહણ કરે છે એ વસ્તુને પ્રત્યક્ષ કરીને ગ્રહણ કરે છે. અનુભવ પ્રકાશમાં આશ્રયેલી છે, પ્રતિને પ્રત્યક્ષ કરીને સ્વભાવનો આવિર્ભાવ કરે છે. અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનની અંદર ગ્રહણ થઈ જાય છે, એમાં વસ્તુ દૂર નથી રહેતી પણ વસ્તુ પોતે જ છે, પોતાપણે ગ્રહણ થાય છે, અને એ પ્રત્યક્ષ વસ્તુ છે અને એનું પ્રત્યક્ષ ગ્રહણ છે. એ પરિસ્થિતિ વૈચારિક ભૂમિકામાં હોતી નથી. પછી 454માં એમ કહે છે કે એ વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, એમ કહે છે. કેટલો પ્રકાશ પડ્યો છે આત્મવિચાર, આત્મચિંતન, એના ઉપર કેટલો પ્રકાશ પડ્યો છે કે વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, ગ્રહણ કરવાથી જાગૃતિ આવે છે. હવે આ ગ્રહણ કરવું એટલે શું? કે એ જે કાલે આપણે 472માંથી એક પંક્તિ લીધી હતી કે લક્ષણથી ગુણથી અને વેદનથી વસ્તુ વેદનથી ગ્રહણ થાય છે, એ વેદનથી એની ચૈતન્યમય જ્ઞાનમય એની હૈયાતી જે અસ્તિત્વ છે એ ગ્રહણ થાય છે, અને એ ગ્રહણ કરવામાં જાગૃતિ છે, ગ્રહણ કરવાથી જાગૃતિ છે, વિચારમાં જાગૃતિ નથી. આ જાગૃતિ બીજી વસ્તુ છે. હું છું એવી જે પોતાની હૈયાતીની મોજૂદગીની જાગૃતિ વેદનથી અને લક્ષણથી જેને ગ્રહણ થાય છે એ બરાબર છે. વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે અને ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે. આ વાત નાખી છે, ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે, સાંભળતા રહેવાથી સાંભળ્યા જ કરે અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ નથી. એમનો તો એટલો બધો એ નિષેધ છે એ વિષય ઉપર કે તને સાંભળવાનો કે વિચાર કરવાનો વિકલ્પ નામ રાગ ઉત્પન્ન થાય એક વાત છે, પણ જોજે ભૂલ કરતો નહીં કે આમ કરતા કરતા મને લાભ થઈ જશે, સાધન માનતો નહીં, એનો અર્થ એમ છે એને વિધિમાં ખતવતો નહીં, નહીતર સાધનની ભૂલ તે તારી સાધ્યની ભૂલ થઈ જશે, ગ્રહિતમાં આવી જશે. તો એટલે એમ કહે છે કે સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ થતી નથી, ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. લક્ષણથી ગુણથી અને વેદનથી ગ્રહણ કરવાનો વારંવારનો પ્રયત્ન ચાલુ થવો જોઈએ. જાગૃત થઈને જાગૃતિમાં આવીને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. એ પ્રયત્ન તે અનુભવનો પ્રયત્ન છે, અનુભવ પદ્ધતિથી એ પ્રયત્ન છે અને એનું ફળ અનુભવ છે. વાંચવું વિચારવું સાંભળવું એનું ફળ પણ અનુભવ નથી અને એ અનુભવની વિધિ પણ નથી, એ અનુભવનું સાધન પણ નથી. આમ છે, આ તો 1 કલાક 4 કલાક વાંચે તો ગણે પાછો, આમ તો 4 કલાક વાંચ્યું, 4 કલાક વાંચ્યું એ નહીં, એ સાધન જ નથી એમ નક્કી કરો. એક રાગ આવે છે, વિકલ્પ આવે છે, બીજી વાત છે, કે બિલકુલ સાધન નથી, સાધન કોઈ બીજી ચીજ છે. તો 2-3 મૂળમાં 447, 451, 454માં વિષય ઘણો ખુલ્યો છે. આ વખતે થોડું આ ચર્ચાનું સ્પષ્ટીકરણ સાથે, આ ચર્ચા છપાશે, થોડું સ્પષ્ટીકરણ વિશેષાર્થ દેવાનો વિચાર કર્યો છે. ત્યાં થોડીક ચર્ચા ચાલી ઈડરમાં. રમેશભાઈ તો ઘણી વાર વાંચ્યું છે, આટલી બધી વાર વાંચ્યા પછી આ વાતનો ખ્યાલ તો આવતો નથી. સ્પષ્ટીકરણ નહીં આવે તો કઈ ખ્યાલ જ નહીં આવે. સ્પષ્ટીકરણ આપણું ग्रहण करता वक्ते બીજા વિચારો આવે છે, બીજા એટલે એમ છે
છાપ નથી આવે.